જય જિનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચશું. ભગવાન પાર્શ્વનાથ. અંતરિક્ષ પ્રભુ આપ જ સાચા દેખી રહ્યા નિજ આત્મ રામ, રાગ તણુ પણ નહીં આલંબન, સ્વયં જ્યોતિ છો આનંદ ધામ. રત્ન ત્રય આભૂષણ સાચું, જડ આભૂષણ નું નહીં કામ, ત્રણ લોકના મુગટ સ્વયં છો, શું છે સ્વર્ણ મુગટ નું કામ. સિંહાસન ભલે હો નીચે પણ નહીં આપ સિંહાસન પર, અંતરિક્ષ છો આપ જ સાચા, બિરાજો જગ કે ઉપર. વસ્ત્ર મુગટ નહીં પ્યારા અમને, પ્યારા સચ્ચા આત્મ રામ, રાજ મુગટને છોડ્યા પ્રભુજી, ફીર ચઢાને કા ક્યા કામ. અહો પ્રભુજી પારસ પ્યારા, જ્ઞાની હૃદય મેં તેરા વાસ, રાગ વસ્ત્ર મેં વાસન તેરા, વીત રાગતા તારી ખાસ. આનંદ મંગલ દર્શ તુમારા, કલેશ તણુ જ્યા છે નહીં નામ, એવા સાચા દેવ દિગંબર, સમ્યક ભાવે હરિ પ્રણામ. વીર સંવંત 2496માં પૂજ્ય શ્રી કાનજી સ્વામી સંઘ સહિત શિરપુર અંતરિક્ષ પધાર્યા અને પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ થયો તે વખતે ભોયરામાં પારસનાથ પ્રભુની સન્મુખ બેઠા બેઠા બ્રહ્મચારી હરિભાઈએ આ સ્તુતિ રચેલ છે. ભગવાન પારસનાથ. પારસ પ્રભુ વંદુ સદા પાઓ ચેતન રસ, પ્રભુ પારસ સ્પર્શન થતા જીવન બન્યું સરસ. આપણા 22 તીર્થંકર ભગવંતોની કથા તમે હોશથી સાંભળી અને વાંચ્યું. હવે ભગવાન શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રના દર્શન 10 ભવની પવિત્ર કથા શરૂ કરતા આનંદ થાય છે. આ કથા આચાર્ય ગુણભદ્ર સ્વામી રચિત ઉત્તર પુરાણ તેમજ પંડિત દોલતરામજી રચિત પાર્શ્વનાથ ચરિત્ર વગેરેના આધારે લખાયેલી છે. તે ઉપરાંત પ્રત્યક્ષ સંતોની કૃપા પ્રસાદી વડે પ્રાપ્ત થયેલા ઉત્તમ ભાવો પણ આ કથામાં ગૂંથ્યા છે. પારસ પ્રભુના 10 ભવની આ કથા ઉત્તમ ક્ષમા ધર્મનો બોધ આપે છે ને દુશ્મન પ્રતિ પણ મધ્યસ્થ રહીને આત્મસાધના કરવાનું આપણને શીખવે છે. સાધર્મી બંધુઓ, તમે આનંદથી ભગવાનનું આ જીવન ચરિત્ર વાંચજો અને સાંભળજો ને તેમાંથી ઉત્તમ સંસ્કાર મેળવજો. બાળકોમાં ઊંચા ધર્મ સંસ્કાર રેડવા માટે આવા સાહિત્યની આજે ખૂબ જ જરૂર છે. તે તરફ જેટલું લક્ષ અપાશે તેટલી સમાજની ઉન્નતિ થશે. પારસ પ્રભુના 10 ભવની કથા શરૂ થાય છે. પહેલું, ભગવાન પારસનાથ પૂર્વભવ બે ભાઈ મરુભૂતિ અને કમઠ. ચોથા કાળે પોદનપુરમાં અરવિંદ રાજા રાજ્ય કરતા હતા. તેના મંત્રીને બે પુત્રો હતા, તેમાં મોટો કમઠ અને નાનો મરુભૂતિ. આ મરુભૂતિ તે જ આપણા પારસનાથનો જીવ. આ તેમનો 9મો પૂર્વભવ છે. કમટ અને મરુભૂતિ બંને સગા ભાઈ હતા, છતાં કમટ ક્રોધી અને દુરાચારી હતો, મરુભૂતિ શાંત અને સરળ હતો. જેમ એક જ લોઢામાંથી તલવાર પણ બને છે અને બખ્તર પણ બને છે, તલવાર કાપે છે, બખ્તર બચાવે છે, તેમ એક જ માતાના બે પુત્રો, તેમાં એક કપૂત છે અને એક સપૂત છે. ક્રોધી કમટ સદા દોષ દેખે છે અને મરુભૂતિ વિનયથી સદગુણ જુએ છે. વહાલા પાઠક, આગળ જતા તને ખ્યાલ આવશે કે ક્રોધથી જીવનું કેટલું બુરું થાય છે ને સદગુણથી જીવ કેવો સુખી થાય છે. અરવિંદ રાજાના મંત્રીએ એક વાર માથામાં સફેદ વાળ દેખીને મુનિ પાસે જીનદીક્ષા લઈ લીધી. રાજાએ તેના પુત્રને મંત્રી બનાવ્યો. મોટા ભાઈ કમટ દુષ્ટ હોવાથી તેને મંત્રી ના બનાવ્યો, પણ નાના મરુભૂતિને મંત્રી બનાવ્યો. પોતે મોટો હોવા છતાં પોતાને મંત્રી પદ ન મળ્યું ને નાના ભાઈને મંત્રી પદ મળ્યું તેથી કમટના મનમાં ઘણી ઈર્ષા થતી હતી. એક વખત રાજા અરવિંદ બીજા રાજા સામે લડવા માટે ગયો ત્યારે મંત્રી મરીભૂતિને પણ સાથે લઈ ગયો. રાજા અને મંત્રી બંને બહાર જતા દુષ્ટ કમટ પોતે જ જાણે રાજા હોય તેમ વર્તવા લાગ્યો ને પ્રજાને હેરાન કરવા લાગ્યો. મરુભૂતિની સ્ત્રી ઘણી સુંદર હતી. તેને દેખીને કમટ તેના પર મોહિત થઈ ગયો. તેણે મરુભૂતિની સુંદર સ્ત્રીને કપટપૂર્વક એક ફૂલવાડીમાં બોલાવી અને તેની સાથે દુરાચાર કર્યો. કેટલાક દિવસ પછી લડાઈનું કામ મરુભૂતિ મંત્રીને સોંપીને અરવિંદ રાજા પોદનપુર ગામમાં પાછા ફર્યા. અને લોકો પાસેથી કમટના દુરાચારની વાત તેણે સાંભળી. આવો અન્યાય માણસ મારા રાજ્યમાં શોભે નહીં એમ વિચારીને તેને માથે ટકો કરાવી મોઢું કાળું કરી ગધેડા ઉપર બેસાડીને નગર બહાર કાઢી મૂક્યો. પાપી કમટના આવા હાલ દેખીને નગરજનો કહેવા લાગ્યા કે જુઓ, પાપી જીવ એના પાપનું ફળ ભોગવી રહ્યો છે, માટે પાપથી દૂર રહો. રાજાએ કમટને કાઢી મૂક્યો તેથી તે ઘણો દુઃખી થયો અને તાપસી લોકોના મઠમાં જઈ બાવો થઈને રહેવા લાગ્યો તથા કુગુરુઓની સેવા કરવા લાગ્યો. એને કાંઈ જ્ઞાન તો હતું નહીં, વૈરાગ્ય પણ ન હતો. અજ્ઞાનથી અને ક્રોધથી હાથમાં મોટો પથ્થરો ઉપાડીને તે ઊભો ઊભો તપ કરતો હતો. એવામાં શું બન્યું તે જાણતા પહેલા આપણે તેના ભાઈ મરુભૂતિની તપાસ કરી લઈએ. લડાઈમાં ગયેલો મરુભૂતિ જ્યારે પાછો આવ્યો અને પોતાના મોટા ભાઈ કમટને રાજાએ કાઢી મૂક્યાની ખબર પડી ત્યારે તેને ઘણું દુઃખ થયું. ભાઈ ઉપર તેને ક્રોધ ન કર્યો, પણ ઉલટું તેને મળવાનું અને ઘરે પાછો લાવવાનું મન થયું એટલે તે તેને પાછો બોલાવવા ગયો. શોધતા શોધતા જ્યાં કમટ રહેતો હતો ત્યાં આવી પહોંચ્યો અને પોતાના ભાઈને બાવો થઈને આમ ખોટું તપ કરતો દેખીને તેને ઘણું દુઃખ થયું. તેની પાસે જઈ હાથ જોડીને તે કહેવા લાગ્યો કે હે ભાઈ, તમારા વગર મને ગમતું નથી. હવે જે થયું તે થયું. તમે આ ખોટા વેશને છોડી દો, મારી સાથે પાછા ઘરે આવો. તમે મારા મોટા ભાઈ છો, માટે મારા પ્રત્યે ક્રોધ ન કરતા મને ક્ષમા કરો. આમ કહીને તે મરુભૂતિએ પોતાના મોટા ભાઈ કમટને વંદન કર્યું. પણ દુષ્ટ કમટનો ક્રોધ તો ઉલટો વધી ગયો. મારું આવું અપમાન આ મરુભૂતિને લીધે જ થયું છે ને અહીં પણ તે મને દુઃખ દેવા માટે જ આવ્યો છે. મારું પાપ અહીં બધા વચ્ચે કહી દેશે. આમ વિચારી ક્રોધમાં ને ક્રોધમાં તે કમઠે હાથમાં ઉપાડેલો મોટો પથરો મરુભૂતિના માથા ઉપર ફેંક્યો. મોટા પથરાનો ઘા લાગવાથી તરત જ મરુભૂતિનું માથું ફાટી ગયું. તેમાંથી લોહીનો ધોધ વહેવા લાગ્યો ને થોડી વારમાં જ તેનું મરણ થઈ ગયું. અરે રે, ક્રોધને લીધે સગા ભાઈના હાથે ભાઈનું મૃત્યુ થયું. રે સંસાર, જેમ સર્પ પાસેથી અમૃત કદી મળતું નથી, તેમ ક્રોધમાંથી કદી સુખ મળતું નથી. ક્ષમા જીવનો સ્વભાવ છે, તેના સેવનથી જ સુખ થાય છે. પથ્થર વડે જ્યારે મરુભૂતિનું મૃત્યુ થયું ત્યારે તેને પણ દુઃખને લીધે આર્તધ્યાન થઈ ગયું. હજી આત્માનું જ્ઞાન તો તેને થયું ન હતું એટલે આર્તધ્યાનથી મરીને તે સમ્યક શિખરની નજીકના વનમાં મોટો હાથી થયો. પ્રિય પાઠક, હાથી થયેલો આ પારસનાથ ભગવાનનો જીવ આ હાથીના ભાવમાં જ આત્મજ્ઞાન પામવાનો છે તેની સુંદર કથા થોડી વારમાં તમે વાંચશો. પણ તે પહેલા કમટનું તથા રાજા અરવિંદનું શું થયું તે જાણી લઈએ. કમટે પોતાના ભાઈને પથ્થર વડે છુંદી નાખ્યો એ વાત જ્યારે આશ્રમના તાપસોએ જાણી ત્યારે તેમણે કમટને પાપી જાણીને ત્યાંથી કાઢી મૂક્યો. પાપી કમટ ચોર લોકો સાથે રહેવા લાગ્યો ને ચોરી કરવા લાગ્યો. ચોરી કરતા કરતા પકડાયો ત્યારે તેને ખૂબ માર્યો. એ ઘણો દુઃખી થયો પણ તેણે પોતાના ભાવ સુધાર્યા નહીં. અંતે ક્રોધમાં મરીને તે કુકટ નામનો ભયંકર ઝેરી સર્પ થયો. બીજો ભગવાન પારસનાથ પૂર્વભવ આઠમો, હાથી અને સર્પ. મરુભૂતિ તો મરીને હાથી થયો છે પણ આ બાજુ રાજા અરવિંદને તેની કઈ ખબર નથી. તે તો ચિંતા કરે છે કે મારો મંત્રી મરુભૂતિ હજી કેમ પાછો ન આવ્યો. એવામાં ત્યાં એક અવધિજ્ઞાની મુનિરાજ પધાર્યા. તેમનો ઉપદેશ સાંભળીને રાજા ઘણો ખુશી થયો. પછી પૂછ્યું કે મરુભૂતિ ક્યાં છે, તે હજી કેમ પાછો આવ્યો નથી. ત્યારે મુનિરાજે કહ્યું કે હે રાજા, મરુભૂતિ તો તેના ભાઈ કમઠે મરુભૂતિને તો તેના ભાઈ કમઠે મારી નાખ્યો છે અને મરીને તે હાથી થયો છે તથા કમઠ મરીને સર્પ થયો છે. એ સાંભળતા જ રાજાને ખેદ થયો. તે વિચારવા લાગ્યો કે અરે, આ સંસાર કેવો છે, દુષ્ટનો સંગ કરવાથી મરુભૂતિ દુઃખી થયો. મુનિરાજે વૈરાગ્યથી સમજાવ્યું કે હે રાજા, આ સંસારમાં આત્માનું જ્ઞાન જ્યાં સુધી ન કરે ત્યાં સુધી જીવને આવા જન્મ મરણ થયા જ કરે છે. પોતાના હિતને માટે જીવે દુષ્ટ પુરુષોનો સંગ છોડી જ્ઞાની ધર્માત્માઓનો સંગ કરવા જેવો છે. રાજા ઉદાસ ચિત્તે ઘેર આવ્યો. તે એકવાર રાજમહેલની અગાસીમાં બેઠો હતો ને મુનિરાજના ઉપદેશને યાદ કરીને વૈરાગ્યના વિચાર કરતો હતો. એવામાં એક ઘટના બની. આકાશમાં સુંદર રંગબેરંગી વાદળા ભેગા થવા લાગ્યા ને થોડીક વારમાં તો એક અત્યંત સુંદર જૈન મંદિર હોય એવું દ્રશ્ય બની ગયું. એનો દેખાવ અદ્ભુત હતો. આહા, આકાશમાં આવું રમણીય જૈન મંદિર! તે દેખીને રાજાને એવો વિચાર આવ્યો કે હું પણ મારા રાજ્યમાં આવું જ મંદિર બનાવીશ. આમ વિચારીને તે મંદિરનું ચિત્ર કરી લેવા તેણે તૈયારી કરી પણ રાજાએ તો હજી કલમ હાથમાં લીધી. ત્યાં તો વાદળા વિખરાઈ ગયા ને તે અદ્ભુત મંદિરની રચના અદ્રશ્ય થઈ ગઈ. રાજા તો આ દેખીને દિંગ જ થઈ ગયો. અરે, આવો અસ્થિર સંસાર, સંયોગ પણ આવા ક્ષણભંગુર! આ રાજપાટ, રાણી, શરીર એ બધા સંયોગો પણ વાદળા જેવા અસાર અને વિનાશક છે. અરે, આવા અસ્થિર ઇન્દ્રિય વિષયોમાં દિન રાત મચ્યા રહેવું તે જીવને શોભતું નથી. આ શરીર ક્ષણભંગુર છે ને ભોગો તો દુઃખ દેનાર જ છે. જેણે પોતાનું હિત કરવું હોય તેણે આવા ભોગોના મોહમાં જીવન ગુમાવવું યોગ્ય નથી. જેમ આ વાદળા ક્ષણના વિલંબ વગર વિખરાઈ ગયા, તેમ હું પણ હવે તો ક્ષણના વિલંબ વગર આ સંસાર છોડીને મુનિ થઈશ ને આત્મ ધ્યાન વડે કર્મના વાદળા વિખેરી નાખીશ. આ પ્રમાણે અત્યંત વૈરાગ્યપૂર્વક રાજપાટ છોડીને અરવિંદ રાજા વનમાં ચાલ્યા ગયા ને દિગંબર ગુરુ પાસે દીક્ષા લઈને મુનિ થયા. તે અરવિંદ મુનિરાજ પાસેથી હાથીનો જીવ આત્મજ્ઞાન પામે છે તેનું રોમાંચક વર્ણન હવેના પ્રકરણમાં સાંભળશો. ભગવાન પારસનાથ હાથીના ભવમાં સમ્યક્ત્વ પ્રાપ્તિ. સમ્યક શિખર એ આપણા જૈન ધર્મનું મહાન તીર્થ છે. અનંતા જીવો ત્યાં તે સિદ્ધ પદ પામ્યા છે. તેની યાત્રા કરતા સિદ્ધ પદનું સ્મરણ થાય છે. અનેક મુનિઓ ત્યાં આત્માનું ધ્યાન કરે છે. આવા સમ્યક શિખર મહાન તીર્થની યાત્રા કરવા માટે એક મોટો સંઘ ચાલ્યો જાય છે. એ યાત્રા સંઘમાં અનેક મુનિઓ ને હજારો શ્રાવકો છે. કેટલાય નાના બાળકો પણ હોશે હોશે યાત્રા કરવા જઈ રહ્યા છે. અરવિંદ મુનિરાજ પણ સંઘની સાથે વિહાર કરી રહ્યા છે. રત્નત્રયધારી તે મુનિરાજ ધર્મકથા કરે છે ને આત્માનું સ્વરૂપ સમજાવે છે. તે સાંભળીને સૌને ઘણો આનંદ થાય છે. કોઈ વાર ભક્તિપૂર્વક મુનિરાજને આહારદાન દેવાનો લાભ મળતા શ્રાવકોને ઘણો હર્ષ થાય છે. અરસપરસ સૌ સાધર્મીઓ ધર્મચર્ચા કરે છે, પંચ પરમેષ્ઠીના ગુણ ગાય છે. આમ બહુ જ આનંદપૂર્વક મોટો સંઘ સમ્યક શિખરની યાત્રા કરવા માટે જઈ રહ્યો છે. ચાલતા ચાલતા સંઘે એક વનમાં પડાવ નાખ્યો. શાંત વન હજારો મનુષ્યોના કોલાહલથી ગાજી ઉઠ્યું. જંગલમાં જાણે નગરી વસી ગઈ. અરવિંદ મુનિરાજ એક ઝાડ નીચે આત્માના ધ્યાનમાં બેઠા છે. એવામાં અચાનક એક ઘટના બની. શું બન્યું તે હવે સાંભળો. એક મોટો હાથી ગાંડો થઈને ચારે કોર દોડાદોડ કરવા લાગ્યો ને લોકો નાસભાગ કરવા લાગ્યા. કોણ છે એ હાથી? થોડાક ભવ પછી તો એ હાથી પારસનાથ ભગવાન થવાનો છે. જે પૂર્વભવમાં મરુભૂતિ હતો ને મરીને હાથી થયો છે, તે જ હાથી આ છે. એનું નામ વજ્રઘોષ છે. તે હાથી આ વનનો રાજા છે ને ભાન વગર જંગલમાં ભટકી રહ્યો છે. સુંદર વનમાં એક મોટું સરોવર છે, તેમાં હાથી રોજ નાય છે. વનના મીઠા ફળફૂલ ખાય છે ને હાથણીઓ સાથે રમે છે. નિર્જન વનમાં માણસો ક્યારેક જ દેખાય છે. નિર્જન વનમાં આટલા બધા માણસોને વાહનો હાથીએ કદી જોયા ન હતા. તેથી માણસોને દેખીને હાથી રઘવાયો બન્યો ને ગાંડો થઈને ચારે કોર ઘૂમવા લાગ્યો. જે હડફેટમાં આવે તેને મારવા લાગ્યો. લોકો તો ચીસે ચીસ પાડીને ચારે કોર ભાગવા લાગ્યા. હાથીએ કોઈને પગ નીચે છુંદી નાખ્યા તો કોઈને સુંઢથી પકડીને ઊંચે ઉલાડ્યા. રથને ભાંગી નાખ્યા અને ઝાડને ઉખેડી નાખ્યા. ઘણા માણસો ભયભીત થઈને મુનિરાજના શરણમાં પહોંચી ગયા. ગાંડો હાથી ચારેકોર ફરતો ફરતો જ્યાં અરવિંદ મુનિરાજ બિરાજતા હતા તે તરફ કિક્યારી કરતો દોડ્યો. લોકોને બીક લાગી કે અરે આ હાથી મુનિરાજને શું કરી નાખશે? મુનિરાજ તો શાંત થઈને બેઠા છે. એમને જોતા જ સુંઢ ઊંચી કરીને હાથી તેમના તરફ દોડ્યો. પણ અરવિંદ મુનિરાજની છાતીમાં એક ચિહ્ન જોતા જ તે હાથી એકદમ શાંત થઈ ગયો. તેને એ થયું કે અરે આમને તો મેં ક્યાંક જોયા છે. આ મારા કોઈક ઓળખીતા ને હિતસ્વી હોય એમ મને લાગે છે. આવા વિચારમાં હાથી એકદમ શાંત થઈને ઊભો રહ્યો. એનું ગાન પણ મટી ગયું ને મુનિરાજ સામે સુંઢ નમાવીને બેસી ગયો. લોકો તો આશ્ચર્ય પામી ગયા કે અરે મુનિરાજ પાસે આવતા જ આ ગાંડો હાથી એકાએક શાંત કેમ થઈ ગયો? આ બનાવ દેખીને ચારે કોરથી માણસો મુનિરાજ પાસે દોડી આવ્યા. મુનિરાજે અવધિજ્ઞાન વડે હાથીના પૂર્વભવને જાણી લીધા અને શાંત થયેલા હાથીને સંબોધીને કહ્યું કે અરે બુદ્ધિમાન, આ પાગલપણું તને નથી શોભતું. આ પશુતા અને આ હિંસા તું છોડ. પૂર્વભવમાં તું મરુભૂતિ હતો ત્યારે હું અરવિંદ રાજા હતો તે મુનિ થયો છું અને તું મારો મંત્રી હતો. પણ આત્માનું ભાન ભૂલીને આર્ત ધ્યાનથી તું આ પશુ પર્યાય પામ્યો. હવે તો તું ચેત અને આત્માને ઓળખ. મુનિરાજના મીઠા વચનો સાંભળીને હાથીને ઘણો વૈરાગ્ય થયો. તેને પોતાના પૂર્વભવનું જાતે સ્મરણ નામ થયું. પોતાના દુષ્કર્મ માટે તેને ઘણો પસ્તાવો થયો. તેની આંખોમાંથી આંસુની ધાર પડવા લાગી. વિનયથી મુનિરાજના ચરણોમાં માથું નમાવીને તેમની સામે જોઈ રહ્યો. કુદરતી તેનું જ્ઞાન એટલું ઉઘડી ગયું કે તે મનુષ્યની ભાષા સમજવા લાગ્યો અને મુનિરાજની વાણી સાંભળવાની તેને જિજ્ઞાસા જાગી. મુનિરાજે જોયું કે આ હાથીના જીવના પરિણામ અત્યારે વિશુદ્ધ થયા છે. તેને આત્મા સમજવાની તીવ્ર જિજ્ઞાસા જાગી છે અને તે એક હોનહાર તીર્થંકર છે. એટલે અત્યંત પ્રેમથી વાત્સલ્યથી તે હાથીને ઉપદેશ દેવા લાગ્યા. અરે હાથી, તું શાંત થા. આ પશુ પર્યાય એ કઈ તારું સ્વરૂપ નથી. તું તો દેહથી ભિન્ન ચૈતન્યમય આત્મા છો. આત્માના જ્ઞાન વગર ઘણા ભવમાં તે ઘણા દુઃખ ભોગવ્યા. હવે તો આત્માનું સ્વરૂપ જાણ અને સમ્યક દર્શનને ધારણ કર. સમ્યક દર્શન જ જીવને મહાન સુખકર છે. રાગ અને જ્ઞાનને એકમેક અનુભવવાનો અવિવેક તું છોડ. તું પ્રસન્ન થા, સાવધાન થા અને સદાય ઉપયોગરૂપ સ્વદ્રવ્ય જ મારું છે એમ તું અનુભવ કર. તેથી તને ઘણો આનંદ થશે. તું નિકટ ભવ્ય છો માટે આજે જ આવો અનુભવ કર. હાથી ખૂબ ભક્તિથી સાંભળે છે મુનિરાજના શ્રીમુખથી આત્માના સ્વરૂપની અને સમ્યક દર્શનની વાત સાંભળતા તેને ઘણો હર્ષોલ્લાસ થાય છે. તેના પરિણામ વધુ ને વધુ નિર્મળ થતા જાય છે. તેના અંતરમાં સમ્યક દર્શનની તૈયારી ચાલી રહી છે. મુનિરાજ તેને આત્માનું શુદ્ધ સ્વરૂપ દેખાડે છે. રે જીવ, તારો આત્મા અનંત ગુણ રત્નોનો ખજાનો છે. આ હાથીનું જાડું શરીર તે તો પૂતગલ છે, તે કઈ તું નથી. તું તો જ્ઞાન સ્વરૂપ છો. તારા જ્ઞાન સ્વરૂપમાં પાપ તો નથી ને પુણ્યનો શુભ રાગ પણ નથી. તું તો વિતરાગી આનંદમય છો. આવા તારા સ્વરૂપને અનુભવ મળે. આમ ઘણા પ્રકારે મુનિરાજે સમ્યક દર્શનનો ઉપદેશ આપ્યો. તે સાંભળીને હાથીના પરિણામ અંતર્મુખ થયા અને અંતરમાં પોતાના આત્માનું સાચું સ્વરૂપ દેખીને તેને સમ્યક દર્શન થયું. પરમ આનંદનો અનુભવ થયો. તેને એમ થયું કે આહા, અમૃતના દરિયા મારા આત્મામાં ડોલી રહ્યા છે. પર ભાવોથી ભિન્ન સાચું સુખ મારા આત્મામાં અનુભવાય છે. ક્ષણ માત્ર આવા આનંદના અનુભવથી અનંત ભવનો થાક ઉતરી જાય છે. આવા આત્માનો વારંવાર અનુભવ કરવાનું તેને મન થયું. ઉપયોગ ફરી ફરીને અંતરમાં એકાગ્ર થવા લાગ્યો. આ અનુભવના અચિંત્ય અપાર મહિમાનો કોઈ પાર ન હતો. આત્મા ઉપયોગ સહજપણે ઝડપથી પોતાના સ્વસ્વરૂપ તરફ વળતા સહજ નિર્વિકલ્પ સ્વરૂપ અનુભવાયું. ચૈતન્ય પ્રભુ પોતાના એકત્વમાં આવીને નિજાનંદમાં ડોલવા લાગ્યા. વાહ, આત્માનું સ્વરૂપ કોઈ અદ્ભુત છે. પરમ તત્વને પામીને મારા ચૈતન્ય પ્રભુને મેં મારામાં જ દેખ્યા. આમ સમ્યક દર્શન થતા હાથીના આનંદનો કોઈ પાર નથી. તેની આનંદમય ચેષ્ટાઓ તથા તેની આત્મશાંતિ દેખીને મુનિરાજને પણ ખ્યાલ આવી ગયો કે હાથીનો જીવ આત્મજ્ઞાન પામ્યો છે. ભવનો છેદ કરીને તે મોક્ષના માર્ગમાં આવ્યો છે. મુનિરાજે પ્રસન્ન થઈને હાથ ઊંચો કરીને હાથીને આશીર્વાદ આપ્યા. સંઘના હજારો લોકો આ દ્રશ્ય દેખીને બહુ જ ખુશી થયા. એક ક્ષણમાં આ બધું શું બની રહ્યું છે તે સૌ આશ્ચર્યથી જોવા લાગ્યા. આત્માનું જ્ઞાન થતા હાથી તો ઘણા જ ભક્તિભાવથી મુનિરાજનો ઉપકાર માનવા લાગ્યો. અરે, પૂર્વે આત્માના ભાન વિના આર્ત ધ્યાન કરવાથી હું પશુ દશાને પામ્યો, પણ હવે મુનિરાજના પ્રતાપે મને આત્મભાન થયું છે ને તે આત્માના ધ્યાન વડે હું પરમાત્મા થઈશ. એમ વિચારીને તે હાથી સુંઢ નમાવીને મુનિરાજને નમસ્કાર કરતો હતો. જુઓ તો ખરા બંધુઓ, આપણો જૈન ધર્મ કેવો મહાન છે કે તેના સેવન વડે એક પશુ પણ આત્મજ્ઞાન કરીને પરમાત્મા બની શકે છે. દરેક આત્મામાં પરમાત્મા થવાની તાકાત છે એમ આપણો જૈન ધર્મ બતાવે છે. વાહ જૈન ધર્મ, વાહ. મુનિરાજ પાસેથી સમ્યક દર્શનનું સ્વરૂપ સમજીને હાથીની સાથે સાથે બીજા પણ ઘણાય જીવો સમ્યક દર્શન પામ્યા. જેમ તીર્થંકર એકલા મોક્ષમાં ન જાય, બીજા ઘણાય જીવો પણ તેમની સાથે મોક્ષે પામે, તેમ અહીં તીર્થંકરનો આત્મા સમ્યક દર્શન પામતા બીજા ઘણાય જીવો પણ તેમની સાથે સમ્યક દર્શન પામ્યા અને ચારેકોર ધર્મનો જય જયકાર થઈ ગયો. થોડી વાર પહેલા જે હાથી ગાંડો થઈને હિંસા કરતો હતો, તે જ હાથી હવે આત્મજ્ઞાની થઈને શાંત અહિંસક બની ગયો અને મુનિરાજ પાસેથી ફરી ફરી ધર્મ સાંભળવા માટે આતુરતાથી તેમની સામે જોઈ રહ્યો. ઘણા શ્રાવકો પણ ઉપદેશ સાંભળવા બેઠા હતા. શ્રી મુનિરાજે મુનિધર્મનો તથા શ્રાવક ધર્મનો ઉપદેશ આપ્યો. સમ્યક દર્શન અને આત્મજ્ઞાન ઉપરાંત જ્યારે ચારિત્ર દશા થાય, એટલે કે આત્માનો ઘણો અનુભવ થાય, ત્યારે જીવને મુનિદશા થાય છે. તે મુનિઓ ઉત્તમ ક્ષમા વગેરે 10 ધર્મોને પાળે છે અને હિંસાથી 5 પાપો તેમને જરાય હોતા નથી, એટલે અહિંસા વગેરે 5 મહાવ્રત તેમને હોય છે. અને સમ્યક દર્શન થવા છતાં જે જીવો મુનિ ન થઈ શકે તેઓ શ્રાવક ધર્મ પાળે છે. તેને આત્માના જ્ઞાન સહિત અહિંસા વગેરે 5 અણુવ્રત હોય છે. તિર્યંજ ગતિમાં પણ શ્રાવક ધર્મનું પાલન થઈ શકે માટે હે ગજરાજ, તમે શ્રાવક ધર્મને અંગીકાર કરો. મુનિરાજ પાસેથી ધર્મનો ઉપદેશ સાંભળીને ઘણા જીવોએ વ્રત ધારણ કર્યા. હાથીને પણ ભાવના જાગી કે જો હું મનુષ્ય હોત તો હું પણ ઉત્તમ મુનિ ધર્મને અંગીકાર કરત. આમ મુનિ ધર્મની ભાવના સહિત તેણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો, એટલે મુનિરાજના ચરણોમાં નમસ્કાર કરીને તેણે 5 અણુવ્રત ધારણ કર્યા, તે શ્રાવક બન્યો. સમ્યક દર્શન પામીને વ્રતધારી થયેલો તે વજ્રઘોષ હાથી વારંવાર મસ્તક નમાવીને અરવિંદ મુનિરાજને નમસ્કાર કરવા લાગ્યો, સુંઢ ઊંચી નીચી કરીને ઉપકાર માનવા લાગ્યો. હાથીની આવી ધર્મચેષ્ટા દેખીને શ્રાવકો બહુ રાજી થયા. અને જ્યારે મુનિરાજે પ્રસિદ્ધ કર્યું કે આ હાથીનો જીવ આત્માની ઉન્નતિ કરતો કરતો ભરત ક્ષેત્રમાં 23મા તીર્થંકર થશે, ત્યારે તો સૌના હર્ષનો પાર ન રહ્યો. હાથીને ધર્માત્મા જાણીને ઘણા પ્રેમથી શ્રાવકો તેને નિર્દોષ આહાર દેવા લાગ્યા. યાત્રા સંઘ થોડો વખત તે વનમાં રોકાઈને પછી સમ્યક શિખર તરફ ચાલ્યો. હાથીનો જીવ થોડા ભાવ પછી આ જ સમ્યક શિખર ઉપરથી મોક્ષ પામવાનો છે, તેની યાત્રા કરવા સંઘ જાય છે. અરવિંદ મુનિરાજ પણ સંઘની સાથે વિહાર કરવા લાગ્યા, ત્યારે હાથી પણ અત્યંત વિનયપૂર્વક પોતાના ગુરુને વળાવવા માટે દૂર સુધી પાછળ પાછળ ગયો. અંતે ફરી ફરીને મુનિરાજને નમસ્કાર કરીને ગદગદ ભાવે પોતાના વનમાં પાછો આવ્યો. હાથી હવે 5 વ્રત સહિત નિર્દોષ જીવન જીવે છે. પોતે જે શુદ્ધ આત્મા અનુભવ્યો છે તેની ફરી ફરીને ભાવના કરે છે. કોઈ પણ જીવને તે હેરાન કરતો નથી. ત્રસ હિંસા થાય તેવો ખોરાક ખાતો નથી. શાંત ભાવથી રહે છે ને સુકાઈ ગયેલા ઘાસ પાન ખાય છે. કોઈ વાર ઉપવાસ પણ કરે છે. ચાલતી વખતે પગ પણ જોઈ જોઈને મૂકે છે. હાથણીનો સંગ તેણે છોડી દીધો છે. મોટા શરીરને લીધે જીવોને દુઃખ ન થાય તે માટે શરીરને બહુ હલાવતો પણ નથી. વનના પ્રાણીઓ સાથે શાંતિથી રહે છે ને ગુરુના ઉપકારનો વારંવાર યાદ કરે છે. હાથીની આવી શાંત ચેષ્ટા દેખીને બીજા હાથીઓ તેની સેવા કરે છે. વનના વાંદરા અને બીજા પશુઓ પણ તેના ઉપર પ્રેમ રાખે છે ને સૂકા ઘાસપાન લાવીને તેને ખવડાવે છે. હવે અહીંયા પૂર્વભવનો તેનો ભાઈ કમટ, કે જે ક્રોધથી મરીને ઝેરી સર્પ થયો છે, તે વનમાં જ રહે છે. જીવ જંતુઓને મારીને ખાય છે ને નવા પાપ બાંધે છે. એક દિવસ હાથીને તરસ લાગી એટલે પાણી પીવા માટે તે સરોવર પાસે આવ્યો. તળાવને કિનારે ઝાડ ઉપર ઘણા વાંદરા રહેતા હતા. તે આ હાથીને જોઈને ખુશી થયા. તળાવમાં ચોખ્ખું પાણી જોઈને તે પીવા માટે હાથી સરોવરમાં ઉતર્યો, પણ તેનો પગ ઊંડા કાદવમાં ખૂંચી ગયો. તે કાઢવાની ઘણી મહેનતો કરવા છતાં નીકળી ન શક્યો. આથી તે હાથીએ આહાર પાણીનો ત્યાગ કરીને સમાધિ મરણની તૈયારી કરી. તે પંચ પરમેશ્વરને યાદ કરીને આત્માનું ચિંતન કરવા લાગ્યો. વૈરાગ્યપૂર્વક તે એમ વિચારવા લાગ્યો કે અરે, અજ્ઞાનથી કુમરણ તો મેં અનંતવાર કર્યા, પણ હવે આ અવતાર સફળ છે કે જેમાં સમાધિ મરણનો સુઅવસર મળ્યો. શ્રી મુનિરાજે મારા ઉપર મહાન કૃપા કરીને દેહથી ભિન્ન મારું સ્વરૂપ મને સમજાવ્યું, મારા નિધાન મને દેખાડ્યા. તેમની કૃપાથી મારો નિજ વૈભવ મેં મારા આત્મામાં દેખ્યો. બસ હવે આ દેહથી ભિન્ન આત્માની ભાવના વડે હું સમાધિ મરણ કરીશ. હાથીને કાદવમાં ખૂંચી ગયેલો જોઈને તેને બચાવવા વનના વાંદરા ઘણી કિકિયારી કરવા લાગ્યા, પણ એ નાનકડા વાંદરા મોટા હાથીને કઈ રીતે બહાર કાઢી શકે? એવામાં સર્પ થયેલો કમટનો જીવ ફૂફાડા મારતો ત્યાં આવ્યો. હાથીને દેખતા જ પૂર્વભવના વેરના સંસ્કારને લીધે તેને ઘણો ક્રોધ ચડ્યો ને દોડીને હાથીને કરડ્યો. કાળકૂટ ઝેરવાળો સર્પ કરડવાથી હાથીને ઝેર ચડ્યું અને થોડા વખતમાં તેનું મરણ થયું. પરંતુ આ વખતે તેણે પહેલાંની જેમ આર્ત ધ્યાન ન કર્યું. આ વખતે તો આત્માના જ્ઞાન સહિત ધર્મની ઉત્તમ ભાવના ભાવતા ભાવતા તેમણે સમાધિ મરણ કર્યું અને દેહ છોડીને તે 12મા સ્વર્ગમાં દેવ થયું. સર્પ હાથીને કરડ્યો તે દેખીને એક વાંદરીને ઘણી ખીજ ચડી. તેણે તે સર્પને મારી નાખ્યો. પાપી સર્પ આર્ત ધ્યાનથી મરીને 5મી નરકમાં ગયો. એક વખતના બે સગા ભાઈ તેમાં પુણ્ય પાપના ફળ અનુસાર એક તો સ્વર્ગમાં ગયો ને બીજો નરકમાં ગયો. તીર્થંકર આદિ મહાપુરુષોના જીવનમાંથી આત્માની આરાધના કરવાનું શીખવાનું છે. પાપના ફળમાં નરકાદિના ભયંકર દુઃખ મળે છે, માટે તે છોડવા પુણ્ય ફળમાં સ્વર્ગ મળે છે એમ જાણવું ને આત્માના જ્ઞાન સહિત વિતરાગ ભાવથી મોક્ષ મળે છે એમ સમજીને તેની ઉપાસના કરવી. ત્રીજો ભાવ, હાથી 12મા સ્વર્ગમાં અને સર્પ 5મી નરકમાં. આપણા ચરિત્ર નાયકનો જીવ પહેલા મરુભૂતિ હતો, પછી હાથી થયો ને આત્મજ્ઞાન પામ્યો, ત્યાંથી સમાધિ મરણ કરીને 12મા સ્વર્ગમાં દેવ થયો છે. તેનું નામ શશીપ્રભ દેવ. તે સ્વર્ગની દિવ્ય વિભૂતિ દેખીને આશ્ચર્ય પામ્યો અને અવધિ જ્ઞાનથી જાણ્યું કે મેં પૂર્વે હાથીના ભાવમાં ધર્મની આરાધના સહિત જે વ્રત પાડ્યા તેનું આ ફળ છે. આમ જાણીને તેને ધર્મ પ્રત્યે વિશેષ બહુમાન થયું. પૂર્વભવમાં આત્મજ્ઞાન દેનાર મુનિરાજનો ઉપકાર ફરી ફરીને યાદ કર્યો અને પછી સ્વર્ગમાં બિરાજમાન શાશ્વત જિનબિંબોની પૂજા કરી. દેવલોકની એ રત્નમય શાશ્વત વિતરાગ મૂર્તિને દેખતા જ તે અતિશય આનંદ પામ્યો ને આવો જ મારો આત્મા છે એમ ભાવના કરી. તે અસંખ્યાત વર્ષો સુધી દેવલોકમાં રહ્યો. ત્યાં બહારમાં અનેક પ્રકારના કલ્પવૃક્ષ પાસેથી સુખ સામગ્રી મળતી હતી ને અંદરમાં પોતાના ચૈતન્ય કલ્પવૃક્ષના સેવનથી તે સાચું સુખ અનુભવતો હતો. જુઓ તો ખરા, જૈન ધર્મના પ્રતાપે એક પશુ પણ દેવ થયો ને થોડા વખતમાં તો તે ભગવાન થશે. આહાહા, જેના પ્રતાપે પશુ પણ પરમાત્મા બની જાય છે એવા જૈન ધર્મનો જય હો, જય હો. આપણે પણ સંસારથી છૂટીને પરમાત્મા બનવા માટે જૈન ધર્મમાં કહેલા આત્માનું સ્વરૂપ ઓળખવું જોઈએ. કમટનો જીવ કે જે સર્પ થયો હતો તે મરીને 5મી નરકમાં ગયો ને અસંખ્ય વર્ષ સુધી બહુ જ દુઃખી થયો. એની ભૂખ તરસનો કોઈ પાર ન હતો. એના શરીરના રોજ હજારો કટકા થઈ જતા હતા. લોઢાનો ગોળો પણ ઓગળી જાય એવી તે ઠંડી હતી. કરવત અને ભાલાથી તેનું શરીર કપાતું હતું. આત્માનું જ્ઞાન તો તેને હતું જ નહીં ને સારા ભાવ પણ ન હતા. અજ્ઞાનથી અને ભૂંડા ભાવોથી તે બહુ જ દુઃખી થતો હતો. પૂર્વભવમાં તેના ભાઈ પ્રત્યેના ક્રોધના સંસ્કાર હજી પણ તેને છોડ્યા ન હતા. તે ક્રોધમાં ને ક્રોધમાં નરકમાંથી નીકળીને એક મોટો ભયંકર અજગર થયો.